તારીખ 26/6/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 598 અને 599 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 348
પ્રવચન સાર ની 172 ગાથા પ્રવચન માંથી છે. દ્રવ્ય અને પર્યાય પરસ્પર સંબંધ સ્વયં અને અસંબંધ સ્વયં, એનું જ્ઞાન કરવાનો હેતુ શું, પ્રયોજન શું, 598 બની ગયું છે. શુદ્ધ દ્રવ એને કહીએ કે જે પોતાની નિર્મળ પર્યાયને પણ અડતો નથી, ચુંબતો નથી, સ્પર્શતો નથી. શુદ્ધ દ્રવ એટલે દ્રવ સ્વભાવ, આત્માનો મૂળ સ્વભાવ, એને દ્રવ કહેવામાં આવે છે. દ્રવ શબ્દનો પ્રયોગ બે અર્થમાં થાય છે. એક તો આખા પદાર્થને જેમાં દ્રવ્યન પર્યાય ત્રણેયનો સમાવેશ કરવામાં આવે છે એને પણ દ્રવ કહીએ. જેમ કે જીવ દ્રવ્ય, તો એમાં એના દ્રવ્યન પર્યાય ત્રણેય આવી ગયા. ઉદ્ગળ દ્રવ્ય, તો એના દ્રવ્યન પર્યાય આવી ગયા. એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. અહીંયા શુદ્ધ નિશ્ચયનો વિષય, તેને શુદ્ધ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. શુદ્ધ નિશ્ચયનો વિષય, ખરું દ્રવ્ય, વાસ્તવિક સ્વભાવ, મૂળ સ્વભાવ, તો એને કહીએ કે જે પોતાની નિર્મળ પર્યાયને પણ અડતો નથી. એટલે તે પદાર્થમાં જે નિર્મળ અવસ્થા થાય, શુદ્ધ અવસ્થા થાય, સમ્યક દર્શનની શુદ્ધ અવસ્થા, કેવળ જ્ઞાનની શુદ્ધ અવસ્થા, દ્રવ દ્રવપણે સદાય રહે છે. દ્રવ સામાન્ય સ્વરૂપે છે, સ્વભાવ સ્વરૂપે છે, શક્તિ અને સામર્થ્ય રૂપે છે. નિર્મળ પર્યાય છે તે વ્યક્તિ રૂપે છે. શક્તિ વ્યક્તિ રૂપે કદી થતી નથી. શક્તિ સદાય પોતાના અપરિમિત સામર્થ્ય રૂપે સદાય રહે છે. એવું અનંત ગુણનું જે એકરૂપ સામર્થ્ય છે એને દ્રવ કહીએ, શુદ્ધ દ્રવ કહીએ, કે જે નિર્મળ પર્યાયને અડતો નથી, નિર્મળ પર્યાય રૂપે થતો નથી, નિર્મળ પર્યાયને દ્રવ સ્પર્શતું નથી. પર્યાય પર્યાય રૂપે રહે છે અને દ્રવ દ્રવ રૂપે રહે છે. વ્યક્તિ તે વ્યક્તિ રૂપે છે, શક્તિ રૂપે નથી. શક્તિ તે શક્તિ રૂપે છે અને વ્યક્તિ રૂપે નથી. બંનેમાં અતદ ભાવ છે. શાસ્ત્ર પરિભાષા એવી છે, અતદ ભાવ છે. તદ ભાવ એટલે તે રૂપે, તે રૂપે નહીં હોવું, તે અતદ ભાવ છે. તે ભાવ રૂપે નહીં હોવું. જે દ્રવ ભાવે છે તે પર્યાય ભાવે નથી, જે પર્યાય ભાવે છે તે દ્રવ ભાવે નથી, એમ કહેવું છે. અહીં કહે છે કે પર્યાયને દ્રવ સ્પર્શતું નથી. દ્રવ છે પર્યાયને સ્પર્શતું નથી, અડતું નથી. એટલે દ્રવ છે પોતે છે એમ લેવું છે. પોતે વર્તમાન પર્યાયને અથવા કોઈ પર્યાયને સ્પર્શતો નથી. પોતા સ્વરૂપે સદાય અંતરંગમાં પોતાના અનંત સામર્થ્ય સ્વભાવે સદાય એવો ને એવો ધ્રુવ રહે છે, એવો પોતે છે. હવે પર્યાયનું લક્ષ્ય કરે છે, પણ પર્યાય પણ પર્યાયનું લક્ષ કરે એટલે પર્યાય ઉપર લક્ષ જાય, જ્ઞાન જ્ઞાન પર્યાય લક્ષ થાય છે, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનો ઉપયોગ જો પર્યાય ઉપર જાય, વર્તમાન પર્યાયને તપાસવામાં જાય, ભૂતકાળની પર્યાયને વિચારવામાં જાય, ભવિષ્યની પર્યાયને પ્રાપ્ત કરવાની અભિલાષામાં જાય, લક્ષ કે આવું કેવળ જ્ઞાન મને પ્રગટો, આવી મુનિ દશા મને પ્રાપ્ત થાવ, એવી જે નિર્મળ પર્યાય છે એનું પણ લક્ષ કરે તો એને રાગ થશે. સાધક જીવ હોય, સમ્યક દ્રષ્ટિ હોય અને પર્યાયનું લક્ષ કરે, પર્યાયનું અવલંબન ન કરે પણ પર્યાય ઉપર એનો ઉપયોગ જાય તો એને રાગ થશે અથવા દ્વેષ થશે. એમ કે પોતાનો કોઈ દોષ જણાયો, પર્યાય ઉપર ઉપયોગ જતા પોતાના દોષનો ખ્યાલ આવ્યો તો એ દોષનો એને અણગમો થશે, દ્વેષ છે. વિશેષ અણગમો થાય તો નિંદાગ્રહ પણ કરે, એથી વિશેષ દોષ થાય, મનમાં ને મનમાં નિંદાગ્રહ કરે, એથી વિશેષ દ્વેષ થાય તો ગુરુ આગળ જઈને પ્રાયશ્ચિત પણ લે કે આવા પરિણામ મને થાય છે, એનું મને કંઈક યોગ્ય પ્રાયશ્ચિત આપો કે જેથી મને એવા પરિણામ થાય. બધા પ્રશસ્ત દ્વેષના પ્રકાર છે. એ પર્યાય ઉપર સાધકનું લક્ષ જાય તો પણ પર્યાયને રાગ થાય અથવા દ્વેષ થાય પર્યાયમાં. અને રાગમાં અથવા દ્વેષમાં લાભ માને કે આ સારો ભાવ છે તો એને મિથ્યાત્વ થાય. એક ચારિત્ર મૂળનો રાગ લીધો, પહેલો તે ચારિત્ર મૂળનો રાગ છે અને રાગનો રાગ રાગમાં લાભ બરાબર થયો, સારો થયો, ઠીક થયો, ઈષ્ટ છે. ઠીક પણ આવ્યું તો મિથ્યાત્વ થશે, આથી મિથ્યાત્વ શરૂ થાય છે. હવે અહીંયા શું કહેવું છે કે તું તારું સ્વરૂપ તો કેટલું છેટું રહી ગયું. જ્યારે નિર્મળ પર્યાયને પણ તું સ્પર્શતો નથી, તું પોતે તો નિર્મળ પર્યાયને પણ અડતો નથી અને સ્પર્શતો નથી, તો પછી રાગ તે હું એ વાત તો ચોખ્ખી મિથ્યાત્વની થઈ. રાગ સારો એ વાત તો ચોખ્ખી મિથ્યાત્વની થઈ. રાગ તે હું એમ કહો કે રાગ તે સારો એમ કહો, બંને એક જ વાત છે. નીચે લેશે કે લોકો તો વ્રત તપને ધર્મ માને છે, વ્રતનો રાગ થાય, તપનો રાગ થાય, એવો રાગ થાય અને શરીરની ક્રિયા થાય સંયમ આદિની, આહાર નહીં લેવા વગેરેની, તો એને ધર્મ માને છે. કહે છે કે એ તો જળના પરિણામ થયા, વળી જે રાગના પરિણામ થયા એ પણ અશુદ્ધ અવસ્થા છે. રાગ એ કોઈ શુદ્ધ અવસ્થા નથી. અને તારું સ્વરૂપ તું અંતરંગમાં જો તો તું તો નિર્મળ પર્યાયને પણ સ્પર્શતો નથી, એવો ને એવો તું અખંડ ધ્રુવ પર્યાયથી પણ ભિન્ન રહે છો. પર્યાયમાં આવતો નથી, પર્યાયને સ્પર્શતો નથી, પર્યાયને અડતો નથી, એટલે કે પર્યાય રૂપે થતો નથી. જે ધ્રુવ શુદ્ધ દ્રવ છે એ તો દ્રવ સ્વરૂપે જ સદાય રહે છે. દ્રવ સ્વરૂપમાંથી મટીને ઓગળીને જેમ બરફ ઓગળીને પાણી થાય છે એમ દ્રવ પલટીને પર્યાયરૂપ થાય છે, દ્રવ મટીને પર્યાયરૂપ થાય છે, એવું તો બનતું નથી. એ તું દ્રવ સ્વરૂપે છો, પર્યાય સ્વરૂપે તું છો નહીં, પછી એમાં અહંપણાનો, એમાં ઠીકપણાનો, એમાં ફેરફાર કરવાનો, તારો અભિપ્રાય પણ છોડી જાય. એ અભિપ્રાય કરવાનો મિથ્યા અભિપ્રાય છે. એટલે પર્યાયમાં હું પણ એને પર્યાય દ્રષ્ટિ એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. પર્યાય લક્ષ કરે છે પણ પર્યાય પોતાનું પર્યાયનું લક્ષ ન કરે, પણ પર્યાય દ્રવનું લક્ષ કરે કે આ હું. એ સદાય કર્તવ્ય છે, સર્વ સમયે એ જ કર્તવ્ય છે. અંતર્મુખ થઈને લક્ષને અંતર્મુખ કરીને આ ધિકારી પરમાત્મ સ્વરૂપ છે. શુદ્ધ દ્રવ એટલે પરમાત્મ તત્વ છે. આત્માનું પરમ સ્વરૂપ કહો કે પરમાત્મ તત્વ કહો, તે પોતે છે. પોતે છે એમાં પોતાપણું કરવું એમ નથી કરતો એટલે કહેવામાં આવે છે. નહીં તો કરવું એમ શું કહેવું એને? જે પોતે છે એમાં પોતાપણું કરવું એમ કહેવાનું તો કઈ ઠીક છે? નથી કરતો એટલે એવો ઉપદેશ આવે છે કે તું પોતાપણું કર. એવું સ્વદ્રવ્યનું પરમાત્મ સ્વરૂપનું લક્ષ્ય કરવાને બદલે પર્યાયનું લક્ષ્ય કરે તો એને નિયમથી રાગ થાય. આ સિદ્ધાંત છે કે પર્યાયના લક્ષ્ય અને ભેદના લક્ષ્ય, જો આ દ્રવ્યમાં પાછા ગુણભેદ છે, પર્યાયના લક્ષ્ય કે ગુણભેદના લક્ષ્ય, ઉપયોગમાં ગુણભેદને લઈએ તો નિયમથી રાગ જ થાય, બીજું કાંઈ ન થાય. બરોબર. અને અભેદ દ્રવ્યના લક્ષ્ય પરિણામ થાય તો નિયમથી વિતરાગતા થાય. એમાં ઈચ્છા કોઈ કામ ન આવે, કેમ કે આ વિજ્ઞાન છે. કેવો પ્રશ્ન કરે છે કે તમારા તીર્થંકરો 24 થયા અથવા અનંત કાળથી તીર્થંકરો ચાલી આવે છે, તો એક કે છે, બીજા કે છે, બીજા કે છે, ત્રીજા કે છે, અથવા તમારા ગુરુ કે છે, તમે કયો છો? તમે તો બધા પરંપરાને સ્વીકારવા વાળા છો, કોઈ તમારામાં મૌલિકતા ક્યાં છે? મૌલિકતા કેવી કોને? પણ સત્યને ફેરફાર વાળું કહે એટલે મૌલિકતા થઈ ગયું. જે જેમ છે તેને તેમ જાણે, જાણે સ્વતંત્રપણે, કોઈ કહે તેથી માને એમ નહીં, અથવા પરંપરા ચલાવવા માટે કાંઈ પણ પ્રવૃત્તિ કરે તો એ યોગ્ય નથી. એ તો બરાબર છે. ટોડરમલજીએ કહ્યું કે કોઈ પરંપરા ચલાવવા માટે પ્રવૃત્તિ કરે છે તો એને ધર્મ બુદ્ધિ પણ નથી, એવો શબ્દ વાપરે છે. અહીંયા એક વાત લીધી છે, કોઈ કહે છે માટે એમ નહીં, પોતાને ભાષણ જોઈએ. નીચે છે ને 600 નંબર, પોતાને ભાવ ભાષણ થવું જોઈએ. ભગવાન કહે છે માટે પણ નહીં. ભગવાને કહ્યું માટે આમ છે એમ નહીં, અથવા પ્રથમ આદિનાથ ભગવાન ઋષભદેવ ભગવાને કહ્યું માટે બીજા તીર્થંકર થયા એમણે એમ કહ્યું, માટે 24 તીર્થંકરો એ પહેલા આગળના એ કહ્યું એ પ્રમાણે કહ્યું એમ નહીં. એ કાળા રંગનો પદાર્થ છે એ બીજાને પણ કાળા રંગનો ભાષે એટલે એને કઈ નકલ કરી એવું થોડું છે, એને સ્વતંત્રપણે એ જ્ઞાનમાં પાછું છે. પણ કાળાને બદલે કઈક બીજું ભાષે તો એની મૌલિકતા રહે, અને કાળાને કાળું જાણે એટલે પહેલા એ પણ કાળું જાણ્યું છે, બીજા એ પણ કાળું જાણ્યું, માટે બીજાની મૌલિકતા ન રહે. એ વાત કે ન્યાય સંપન્ન નથી. એટલે કેવો પ્રશ્ન કાઢે છે રજનીશ વાળા, આ ખાસ પ્રશ્ન કાઢે છે. તમે બધા એની એ વાત કરો છો જે પહેલા તમને શીખવાડવામાં આવે છે એ જ તમે શીખીને એ જ બોલો છો, કોઈ મૌલિકતા નથી. શું એટલે પહેલા તીર્થંકરે કહ્યું, એ બીજા તીર્થંકરે કહ્યું, એ ત્રીજાએ કહ્યું, એ ચોવીસમાં એ કહ્યું, એ જ તમારા ગુરુઓ કહે, એ તમારા શાસ્ત્રો કહે. અમારે મૌલિકતા ક્યાં છે? કે એમાં ક્યાં પૈસા બેસે છે? બેસે તો ઘણા છે એની પાસે, નહીં થાય એટલું ઓછું છે આ કાળમાં. સામાન્ય ન્યાય તોડવાનો, દોષ નિર્દોષતાનો ન્યાય તોડવાનો જ્ઞાનનો દ્રષ્ટિકોણ એમની પાસે નથી. દોષ કોને કહેવાય ને નિર્દોષતા કોને કહેવાય? પાપને પાપ તરીકે સ્વીકારવું, પુણ્યને પુણ્ય તરીકે સ્વીકારવું એટલો પણ વિવેક ન હોય, એને ધર્મ કેમ થાય, નિર્દોષતા કેમ થાય, નિર્મળતા કેમ થાય આત્માના પરિણામની, એ વિવેક હોવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, વિચાર કરવાનો પણ રહેતો. હા, એ તો પછી એમ જ થાય. એ ગમે તેવા બુદ્ધિવાળા હોય, આ એક તત્વજ્ઞાનના વિષયની એક ચમત્કારી ખૂબી છે કે કોઈ ગમે એટલો બુદ્ધિમાન હોય, બુદ્ધિ ખૂબ છે, એવું નથી કે બુદ્ધિ નથી, મેન ઓફ હાયર ઇન્ટેલિજન્સ છે, ઘણું વાંચ્યું છે, ઘણું વિચાર્યું છે, હજારો લાખો પુસ્તકો વાંચ્યા હશે ને વિચાર્યું છે ઘણું, એને પાછું વાંચ્યું છે એટલું જ ને યાદદાસ્ત ખૂબ ગણે છે. દાખલા જુદા જુદા પુસ્તકોમાંથી બહુ આપે છે, એટલે માત્ર ગોખી રાખ્યું છે ને એનું પોતાનું થિંકિંગ પણ જોવામાં આવે છે. ઘણી બુદ્ધિ હોવા છતાં સ્થૂળ ભૂલ એવી કરી બેસે કે સામાન્ય બુદ્ધિ વાળો એમ કે આમ નો હોય, આ ખોટું છે, આ તો આમ હોય જ નહીં, આમ આવી ભૂલ કરી બેસે. આ એક તત્વજ્ઞાનના ક્ષેત્રમાં અને ધર્મના ક્ષેત્રમાં આવું બની જ જાય છે. જે મોટી થાપ ખાય છે એમાં આવું બની જ જાય છે. શ્વેતાંબર સંપ્રદાય નીકળ્યો, બહુ મોટી થાપ એને શું ખાધી નીકળી? એમાં બુદ્ધિવાળા કાંઈ આચાર્યો અને મુનિઓ નહોતા, કાંઈ વિદ્વાનો પંડિતો નથી કાંઈ, પણ ખુદ વિતરાગ દેવની મૂર્તિને વિકૃત કરી નાખી, કેવડી મોટી સ્થૂળ ભૂલ કરી. જે પરિપૂર્ણ વિતરાગ છે, જેને અનંતમાં ભાગે પણ કશાય કણ રહ્યો નથી, અનંતમાં ભાગે નથી રહ્યો, એ કોઈ અંશે નથી, જેને અનંતમાં ભાગે નથી એટલે કોઈ અંશે પણ નથી, એવા જે પરિપૂર્ણ શુદ્ધ નિર્મળ દશાને પ્રાપ્ત છે એને લૌકિક પ્રકારમાં જે દોષિત ગણાય એવી સ્થૂળતામાં લઈ ગયા. કઈ ને કઈ એવો મોટો ગોટો થયા વિના રહે જ નહીં, બુદ્ધિ નથી કે કોઈ બુદ્ધિવાળા નથી એમ નહીં કહી શકાય. એની અંદર પણ મુનિઓ આચાર્યો વિદ્વાનો છતાંય આવી ભૂલને ન સમજી શકે, તો પછી ઝીણી ભૂલને સમજી શકે છે એ વાત ક્યાં વિચારવી રહી? આવી ભીંત ભૂલવા જેવી ભૂલને પણ ન સમજી શકે તો એ ઝીણી ભૂલને પકડી શકે છે એ વાત ક્યાં રહી? મિથ્યાત્મનો તો બહુ સૂક્ષ્મ દોષ છે. આ રાગ થયો તે ઠીક પણ થઈ ગયું, એમાં અનુભવાતા રાગમાં ઠીક પણ થઈ ગયું કે મિથ્યાત થઈ ગયું, એ તો રુચિ થઈ ગઈ રાગને. જે અરુચિનો વિષય છે, જેમાં મલિનતા છે, અને જે અરુચિનો વિષય છે એમાં ઠીક ભણું થઈ ગયું એટલે અરુચિ તો રહી જ નહીં, રુચિ થઈ જ ગઈ, એ તો મિથ્યા થઈ જ ગયું, એમાં પ્રશ્ન નથી. આ તો નિર્મળ પર્યાયનું લક્ષ્ય કરવાનો નિષેધ છે, રાગનો તો પ્રશ્ન જ નથી એમ કે એટલે હવે વાત છે. કેમ કે સાધકને પણ પોતાની નિર્મળ પર્યાય વર્તમાન કે ભવિષ્યની એનું લક્ષ્ય જાય તો એને રાગ થઈ જાય. અપૂર્વ અવસર કેવો કેવો ક્યારે આવશે એમ થવામાં રાગ થાય એમ કે છે. ભાવના કેવળ જ્ઞાનની ભાવના છે, મનોદશાની ભાવના છે, પણ એ રાગવાળી ભાવના છે. રાગને રાગ જાણે એટલે અકર્તવ્ય જાણે એને કર્તવ્ય ન જાણે. બરોબર, એવો વિતરાગ માર્ગ છે. રાગમાર્ગ નથી પણ વિતરાગ માર્ગ છે. એટલે એમ કહે છે કે સાધક હોય એને પર્યાય નું લક્ષ્ય કરે તો પણ એને રાગ એ ચારિત્રમાંનો રાગ છે. અને જે કોઈ જીવ ગમે તેવો કહેવાતો હોય, દુનિયામાં એની ગમે તે પ્રકારની પ્રતિષ્ઠા હોય, જ્ઞાની તરીકેની હોય, મુનિ તરીકેની હોય, ને ભગવાન તરીકેની પણ પ્રતિષ્ઠા હોય, પણ રાગમાં લાભ માયનો કે એ તો વાત પૂરી થઈ ગઈ, પણ અંદરમાં મનાઈ જાય એમ થાપે એ તો બડી ખલાસ થઈ ગઈ વાત. પણ થતા રાગમાં ઠીક પણ હું માન્યો, મનાઈ ગયું, લાગી ગયું, અનુભવાઈ ગયું, મિથ્યા થઈ જશે. પહેલું ગુણ સ્થાન છે મિથ્યા છે એટલે પહેલું ગુણ સ્થાન છે. આવી સૂક્ષ્મ વાતો કરી છે ગુરુદેવે ખોલીને. હજી એ જ વિષય થોડો વિસ્તાર કરે છે 599માં. ભાઈ, આ વાદ વિવાદ નો વિષય નથી. કદાચ તારી બુદ્ધિ ઘણી હશે તો તું અનેક પ્રકારે દલીલ તર્ક એ બધું ફેંકા કરીશ અને વાદ વિવાદ ચલાવી શકીશ, પણ આ વાદ વિવાદ નો વિષય નથી. કેમ કે જે કઈ કથન છે એની મર્યાદા છે. એ મર્યાદા જે મર્યાદાથી જે કથન કરવામાં આવ્યું છે તે મર્યાદાને ઉડાડી મૂકીને બીજા દ્રષ્ટિકોણથી તું તર્કને દલીલ કર તો એવો વાદ વિવાદ કરી શકાશે, પણ એથી કાંઈ આત્માનું ભલું નહીં થાય. દાખલા તરીકે કોઈ એમ કહે કે નિમિત્ત કાંઈ કરી શકતું નથી, આવું વસ્તુ સ્વરૂપ તમે સ્થાપો તો પછી ગુરુ પાસે જ્ઞાન લેવા જવાનો કોઈ વિચાર સુધા નહીં કરે. આમ બધા ગુરુથી જ્ઞાન મેળવવાનો જે શાસ્ત્રમાં ઉપદેશ છે, ગુણીના સંગમાં તું રહેજે, પ્રવચન સારમાં એમ કહ્યું છે, વિશેષ ગુણીના સંગમાં તું રહેજે, મિથ્યા દ્રષ્ટિઓનો સંગ તું ન કરીશ, એવો બધો ઉપદેશ આવે છે. તો કઈ કરી શકતું નથી. અને સત્સંગ કરવો એવી બધી વાતો આવે છે. ભાઈ, ત્યાં એ વાત થાપવી નથી. ત્યાં તો વસ્તુનું સ્વરૂપની મર્યાદા શું છે એટલું જ બતાવવું છે. જ્યાં જે કહેવા ધારે છે એ વાત તું લક્ષમાં ન લઈને એ વાતને તું સ્વીકારવી ને બીજી વાત વચમાં નાખીને વાદ વિવાદ કર, આનો કઈ પાર એવી રીતે આવે નહીં. અને એ રીતે જોઈએ તો એ વાદ વિવાદનો વિષય નથી, હિત કરવાનો વિષય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કરતું નથી, નિમિત્ત પણ કઈ કાર્ય કરતું નથી, એમાંથી આત્મહિત શું કાઢવું એ દ્રષ્ટિકોણ જો તારો હોય તો તને સત્સંગનો ઉપદેશ તને નહીં નડે. તને એ વખતે એમ નહીં વિચાર આવે કે આમ હું તો આમ સમજો છું ને, કેમ કે ત્યાં તો યોગ્યતા અનુસાર વાત છે. ત્યાં પણ યોગ્યતાને જ મુખ્ય કરી છે કે તું મુમુક્ષુ છો. તારી યોગ્યતામાં એક એવો ધર્મ છે કે વિશેષ ગુણીનો સંગ થાય તો તને તારા ઉપાદાનને કારણે લાભ થવાનો સંભવ છે, નિમિત્તને કારણે નહીં.
ત્યાં પણ ઉપાદાનના કારણે દ્વાર સ્થાપે છે, કથન નિમિત્ત પ્રધાનતાથી કર્યું છે. વાત તો ઉપાદાનની છે, એની અંદર પણ પણ વાદ વિવાદનો વિષય નથી, આ તો અંતરનો વિષય છે. એટલે અંતરંગમાં પોતાનું હિત કરવાનો આ વિષય છે. એ રીતે દ્રષ્ટિકોણ અપનાવે નહીં, માત્ર વાદ વિવાદને શાસ્ત્રાર્થ કરવાની ધૂનમાં અને વેગમાં આવી જાય. આવી જાઓ, મારી સામે બેસો, ખબર પડે અમે બરાબર તમને કંઈ બતાવી દઈએ કે તમે માનો છો એ સાચો નથી, એમ આપતે હું નથી. એ બધું વિકૃત કરી નાખ્યું. વિતરાગ ને કાંઈ ન હોય, શુદ્ધ જળથી પ્રક્ષાલન, એ પણ રજ ઓડે છે, રજ ચોંટે છે, મલિનતા ન થાય બાદમાં. પ્રક્ષાલન સાફ સુખીનો હેતુ છે, એથી વધારે નહીં. કોઈ તો એમ કે છે તેરા પંથમાં અભિષેકનો પણ નિષેધ છે, એમ ત્યાં સુધી છે. કેમ કે અભિષેક તો ભગવાન બાલ્યવસ્થામાં હતા ત્યારે કરાતો હતો. પછી મુનિ દશામાં તો સ્નાનાદિનો નિષેધ છે, સ્નાન પણ એનો 28 મૂળ ગુણમાં એનો એક ગુણ છે. એમ ઉભા ઉભા આહાર લેવો એક ગુણ છે 28 મૂળ ગુણમાં, એમ અસ્નાન પણ એ મુનિનો ગુણ છે. અને આ તો મુનીશ્વર છે, મુનિ નથી પણ મુનીશ્વર છે. આ મુનિઓમાં પણ સર્વશ્રેષ્ઠ ગુરુ નહીં પણ પરમ ગુરુ છે, અર્યન છે. એકાદ વર્ષ પહેલા એક ખ્યાલ આવ્યો હતો, મીરાલાલજીને વાત કરી, અભિષેકનો પ્રકાર ન હોય તો આપણે અભિષેક બંધ કરવો. હિંસા થાય અથવા પછી તો એવું છે કેટલું પાણી ઢોળવું એનો કાંઈ મેળતો રહેતો નથી. બીજું ભગવાનને તો સ્નાન પણ છે, ભગવાન કાંઈ નાય નહીં. પ્રક્ષાલ કરવો એ તો એક વળ ન લાગે બહારમાં, રજ ન લાગે એટલું જ હેતુ છે. આમાં તો ધર્મ બુદ્ધિનો હેતુ થઈ જાય. સાચું હોય અંગીકાર કરવું, આપણે કઈ પરંપરાને પોષવા એવા આગે છે, ચલી આતી હે ચલાવો. સાચું લાગે તો વિચારી નથી, અંગીકાર કરવું જોઈએ અને કોઈના માટે કરવું નથી. પોતાને દોષ નિર્દોષતાનો હિત હિતનો એનો પ્રયોજન રહેલું છે. મોટો ખળભળાટ થાય છે પ્રશ્ન ઉઠાવે તો દિગંબર સંપ્રદાય. હા તો હવારહાન નો સવાલ નથી, થાય કે નહીં એટલો જ સવાલ છે. જન્મ થયો પછી પહેલો પહેલું સ્નાન કરાવે છે માતાની ગોદમાંથી, પણ એ બાળ તીર્થંકર છે. આ તો કેવળ જ્ઞાન સ્થાપ્યા છે, એ તો સર્વજ્ઞપણે સ્થાપ્યા છે ભગવાનની, સદમસ્તને નથી સ્થાપ્યા. એટલે આ લોકો એ જ કહે છે ને, મગજ પહેરાવે છે ત્યારે કે ભાઈ એ તો રાજા હતા ને, ક્ષત્રિય રાજા હતા બધા, એ સ્થાપના નથી. રાજપદની એ સ્થાપના નથી, બાળપદની એ સ્થાપના નથી, અરિહંત પદની આ સ્થાપના છે, સર્વજ્ઞ પદની સ્થાપના છે, વિતરાગ પદની સ્થાપના છે, ધ્યાનનું કારણ છે. આ પ્રતિમાજીની સ્થાપના એ સાધક જીવને ધ્યાનનું કારણ છે. ધ્યાનસ્થ અવસ્થા છે, એના નિમિત્તે અહીંયા અંતર ધ્યાનનો સવાલ છે. એમાં બીજી ગડબડ હોય તો કાંઈ ધ્યાન થાય. હેતુ બીજા છે, આ તો અંતરનો વિષય છે. હજી તો વ્રત તપને કરે મિથ્યા દ્રષ્ટિપણે વ્રતના રાગને કરે, તપના રાગને કરે, એની ક્રિયાને હું કરું એમ માને, શરીરની ક્રિયાને, આહારને મેં છોડ્યો એમ માને, મેં નથી લીધો એમ માને, એમ અને એનાથી ધર્મ થશે એમ માને, તે તો સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. એ તો સ્થૂળ મિથ્યા છે, બહુ જાડી ભૂલ છે, મોટી ભૂલ છે, સૂક્ષ્મ ભૂલ નથી. આ કહે છે કે એની તો ચર્ચા શું કરવી, પણ પર્યાયનું લક્ષ્ય કરવા જઈશ તો રાગ અને દુઃખ થશે. આ જ્ઞાન છે, પર્યાયના જ્ઞાનનો ઉપયોગ, તે જ્ઞાન છે, જ્ઞાનનો ઉપયોગ છે, આ દર્શનનો ઉપયોગ, આ ચારિત્રનો પરિણામ, આ નિર્મળ પરિણામ, આ રાગનું પરિણામ, એમ પર્યાય ઉપર જ્યાં ઉપયોગ થશે એનું લક્ષ્ય કરવા જઈશ તો પણ તને રાગ થશે, ને રાગ થશે તો
આહાર
નો વિકલ્પ તૂટી જશે. એક રાગ કરે કે આહાર નથી લેવો, એનાથી સંજ્ઞા નહી તૂટે, એનાથી સંજ્ઞા નહીં થતી. એક તો બુદ્ધિપૂર્વકનો પહેલા વિકલ્પ છૂટે છે, પછી અબુદ્ધિપૂર્વકનો રાગ છૂટે છે, બે જુદા જુદા સ્થાને છૂટે છે. પણ પહેલા સ્વરૂપ સ્થિરતા થાય તો બુદ્ધિપૂર્વકનો વિકલ્પ છૂટે, પછી અબુદ્ધિપૂર્વકનો જાય, સૂક્ષ્મ છે. એટલે દાઘમાં એમ જ છે ને, દાગને સાફ કરે તો જેટલો તીવ્ર દાગ હોય એ પેલો ઝાંખો પડે, ઝાંખો પડે, ઝાંખો પડે, ઝાંખો પડે, પછી મટી જાય. એમાં કસાય કલંક છે, તીવ્ર છે, પેલા મટે છે, પછી ઘસાય ને મંદ પણ જાય. એક આત્મા નું સ્વરૂપ એવું છે, નિર્દોષ પરમાત્મા તત્વ, કે એમાં શ્રદ્ધાએ જ્ઞાને અને ચારિત્ર કરીને પરિણામ લીન થતા કોઈ પણ પ્રકારના વિભાવનો ઉદ્ભવ નથી થતો. કોઈ પણ ચારે સંજ્ઞા લઈ લો, એક સંજ્ઞા ઉત્પન્ન નથી થતી, પછી બીજા પરિણામનો તો કાંઈ પ્રશ્ન રહેતો નથી. અને આ એક જ એનો ઉપાય છે, આ સિવાય બીજો કોઈ એનો ઉપાય નથી. રાગ ને તોડવા બીજો રાગ કરવો, એ રાગ ને તોડવાનો ઉપાય નથી. કે આહાર ગ્રહણ કરવાનો રાગ છે એને તોડવા માટે આહાર છોડવાનો રાગ કરો, તો આહાર ગ્રહણ કરવાનો રાગ મટે, એમ કદી રાગ મટતો નથી. લોહી થી લોહી નો ડાઘ જતો નથી એમ કહેવાય, રાગ થી રાગ મટતો નથી. સમરસ નિર્મળ નીર એમ કહ્યું છે, સમરસ નિર્મળ, સમરસ એટલે વિતરાગ ભાવ, ધોબી અંતર આત્મા ધોવે નિજ ગુણ ચીર, પોતાના ગુણના પર્યાયો જે મલિન થાય છે એને ધોવા માટે સમરસ વિતરાગ ભાવ એ એક જ એનો ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય. પર્યાય નું લક્ષ્ય કરવા જઈશ તો રાગ ને દુઃખ થશે, નિર્મળ પર્યાય નું લક્ષ્ય કરવા જઈશ. અહીંયા લક્ષ્ય એટલે આશ્રય, આશ્રય તો મિથ્યાત્વ નો તો આશ્રય, મિથ્યાત્વ પૂર્વક નો તો નિર્મળ પર્યાય નો આશ્રય થતો નથી, પણ લક્ષ્ય કરવા જઈશ, લક્ષ્ય આશ્રય બે એક અર્થમાં અહીંયા લેવું છે, તો પણ તને વિકલ્પ ઉઠશે. ચાલતી નિર્મળ પર્યાય નું લક્ષ્ય કરીશ તો એ વિકલ્પ ઉઠશે, અને ભવિષ્યની પ્રાપ્ત કરવા યોગ્ય અભિલાષા જેની છે એવી નિર્મળ પર્યાયનું લક્ષ્ય કરવા જઈશ તો પણ તને રાગ દુખશે. એ નિયમથી રાગ થાય એવી સ્થિતિ છે. પરિપૂર્ણ વિતરાગતાનો અભેદ નિર્વિકલ્પ પિંડ આત્મા છે, શુદ્ધ દ્રવ જેને ઉપર કહ્યું 598માં, એમાં અભેદ ભાવ થતા વિતરાગતા થાય છે અને રાગની ઉત્પત્તિ નથી થતી. એ સિવાય બીજો કોઈ વિકલ્પને મટાડવાનો કોઈ ઉપાય નથી. નિર્વિકલ્પ સ્વભાવનો આશ્રય થવો એ એક જ વિકલ્પને મટાડવાનો ઉપાય છે, બાકી વિકલ્પ કઈ રીતે મટી શકે એવું વિકલ્પ કહો કે રાગ કહો બે છે. નિર્મળ પર્યાયનું લક્ષ અથવા આશ્રય કરવા જઈશ તો પણ વિકલ્પ ઉઠશે. ભગવાન ત્રિકાળી વસ્તુ છે તે પર્યાયને અડતો નથી. એવો જે ભગવાન છે, પરમાત્મ દ્રવ છે, શુદ્ધ દ્રવ છે, એ તો પર્યાયને અડતો નથી. પોતે પોતાને પોતાના સ્વરૂપમાં વિતરાગ મૂર્તિ રૂપે અનાદિ અનંત અખંડ મૂર્તિ છે, એ કદી ખંડિત થતી નથી. ભગવાનની મૂર્તિ પણ અખંડિત મૂર્તિ પૂજી છે, ખંડિત મૂર્તિ ની સ્થાપના ન થાય. ક્યાંયથી પણ એક અંગમાં ખંડિત થઈ ગયું હોય અથવા તિરાડ પડી ગઈ હોય, મૂર્તિ આખી દેખાતી હોય પણ તિરાડ પડી હોય તો પણ એ સ્થાપના નથી કરતા. આપણે શું પાછળ ભાવ છે કે આત્મા અખંડ મૂર્તિ છે,
બરોબર,
અનાદિ અનંત વિતરાગતાના પિંડ રૂપે, ચૈતન્ય પિંડ રૂપે અખંડ છે, સદાય અખંડ છે. એ ખંડિત થઈને એક સમયની પર્યાયમાં આવતો નથી. પર્યાય ખંડ ખંડ છે, 320 ગાથામાંથી ખંડ ખંડ છે. હું પ્રત્યક્ષ પ્રતિભાસમય અખંડ પ્રત્યક્ષ પ્રતિભાસમય આત્મા છું, ખંડ ખંડ ભાવ રૂપે હું નથી. છેલ્લી લીટી એમ લીધી ભાવમાં અતદ ભાવપણો છે, પરસ્પર અતદ ભાવપણો છે. જે દ્રવ ભાવ છે તે પર્યાય ભાવ નથી, જે પર્યાય ભાવપણો છે તે દ્રવ ભાવપણો નથી. અને શુદ્ધ પર્યાય તદાકાર થાય અથવા દ્રવ સદૃશ સ્વભાવ સદૃશ ભાવે થાય તો પણ પર્યાયત્વ છે તે દ્રવ્યત્વ નથી, ને દ્રવ્યત્વ છે તે પર્યાયત્વ નથી. એ રીતે બંનેમાં અતદ ભાવ તો ઉભો જ રહે છે, એમાં કઈ ફેર પડતો
નથી.
ફેર છે, એ ક્ષણિક છે. એકનું પર્યાયનું આયુષ્ય એક સમયનું છે. નિર્મળ હોય, કેવળ જ્ઞાન હોય તો પણ એનું આયુષ્ય એક સમયનું છે. એક સમયમાં પર્યાય વિનષ્ટ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. દ્રવનું અનાદિ અનંત આયુ છે, ક્યારે ઉત્પન્ન થવું કે ક્યારે લય થવું એ દ્રવ સ્વભાવમાં નથી, અને કાયમ તકનું એ પર્યાયના સ્વભાવમાં નથી. અરે કાયમ શું, બીજા સમયે પણ તકનું એ પર્યાયના સ્વભાવમાં નથી. આવો મોટો સ્વભાવ ભેદ છે, ભાવભેદ છે, ધર્મભેદ છે આવો મોટો. તેથી બે એક સ્વરૂપે નથી. એટલે એમ કહે છે કે ત્રિકાળી ભગવાન વસ્તુ છે તે પર્યાયને અડતો નથી. જો પર્યાય તને અડતી નથી, પછી તારે પર્યાયના લક્ષણનું શું કામ છે એમ કહે છે. તારું જે વજન પર્યાય ઉપર જાય છે વારંવાર, પણ હવે એ પર્યાય તો તને અડતી નથી, પછી તારે એનું શું કામ છે. જે દૂર ને દૂર ફર્યા કરે છે, એક મેરુ પર્વત છે આપણે, એ મેરુ પર્વત ને ફરતી પ્રદક્ષિણા કરે છે. દેવો ખાસ કહેવો ભાઈ પ્રદક્ષિણા કરે છે, મનુષ્ય તો ક્યાંથી એટલી શક્તિ કાઢે. પણ દેવોને એ પુન છે, સાધન છે પુન અનુસાર, એટલે દેવો એની પ્રદક્ષિણા કરે છે. સૂર્યચંદ્ર એ દેવ ગતિમાન છે. એમાં મેરે ને શું? અનાદિ થી અનેક દેવો એની પ્રદક્ષિણા કરી, એને કરતા આવ્યા અને કરતા આવશે, કરતા રહેશે, મેરું ને શું? મેરું ને એથી લાભ થઈ જાય, ઘણા પ્રદક્ષિણા કરે તો લાભ થઈ જાય, ન કરે તો ગેરલાભ થઈ જાય, ઓછા કરે તો એટલો ફાયદો ઓછો થાય ને ઘણા કરે તો એટલો ફાયદો વધારે થાય, એવું કાંઈ છે? એને કાંઈ નથી. એમ પર્યાય છે એ ફરતી ચીજ છે, નિર્મળ પર્યાય છે એની પ્રદક્ષિણા કરે છે, ધ્રુવ મેરું નહીં કરે તો કરો, મેરું ને કાંઈ લાભ નુકસાન નથી. અને કોઈ રાગની પર્યાય નથી કરતી તો એથી એને કાંઈ નુકસાન નથી. ખરેખર તો લાભ નુકસાન નો હિસાબ કિતાબ જ પર્યાય સુધી છે, ગરીબમાં એનો હિસાબ કિતાબ લાગુ પડતો નથી. કેમ કે એકરૂપ તત્વ છે, પોતે એકરૂપ તત્વ છે, પછી જે અનેકરૂપ થાય છે એનું લક્ષ્ય જ છોડી દે એમ કહે છે. એનું તારે શું કામ છે? એનું લક્ષ્ય છોડી દે એમ કહીને એમ કહે. એનું લક્ષ્ય છોડાવવા માટે તારા માટે તે કામની વાત નથી, માટે એનું લક્ષ્ય પણ છોડી દે. અવસ્થામાં નિગૂઢપણું હો કે અવસ્થામાં સિદ્ધપણું હો, મને નુકસાને નથી ને મને લાભે નથી, એવો છું અત્યારે જ સદાય ને અત્યારે પણ વેદાંત જેવું લાગે. વેદાંત વાળા સાંભળે તો જો અમે આ જ કહી છે, આજે તમે કીધું છે કે આ સત્ય છે, પરમ સત્ય છે, એ જ અમે કહી છે એમ કે. યથાયોગ્ય જે છે તે બધું યથાસ્થાને સમજવું, એ પણ ઠેકાણે ગોટો કરે તો એ પરમ સત્ય ભાષ્યું નથી એવું છે. કેમ કે એ પરમ સત્યને પહોંચવા વાળું જે જ્ઞાન ને સ્વીકારવા વાળું જે સિદ્ધાંત, એ કોઈ જીવની અલૌકિક દશા છે, એ ઘણો વિવેક વાળો વિષય છે. મહાવિવેક જેને પ્રગટ્યો છે એવો એ વિષય છે. જેણે પોતાના વર્તમાન સૂક્ષ્મ રાગાંશનો પણ નિષેધ કરીને અંતર્મુખ થવાનું પ્રયત્નપૂર્વક કાર્ય કર્યું છે, પુરુષાર્થપૂર્વક જેણે એ કાર્ય કર્યું છે, એને જગતનો તમામ વિવેક પ્રગટી ગયો છે. કોઈ વાત એને હવે વિવેકમાં બાકી વેદવાનો ધર્મ પર્યાય નો છે, ધ્રુવ નો એ ધર્મ નથી, વેદવાનો ધર્મ પર્યાય નો છે. એક બાજુ મૂકી દે છતાં એને ગૌણ કરી, આ વિશેષતા છે એને, કે ભલે વેદન પર્યાયમાં છે, ભલે અનંત સુખ પર્યાયમાં પ્રગટે છે, કેવળ જ્ઞાન પર્યાયમાં પ્રગટે છે, અને મોટામાં મોટી સિદ્ધિ છે જીવની, જેને સર્વ સિદ્ધિ કહીએ એવી સિદ્ધિ છે, કે જેમાં આત્માના બધા ગુણો તમામ વૈભવ પ્રગટી જાય છે, છતાં પણ એ દ્રવ્યની તોલે આવતું નથી. એનું પર્યાયનું પ્રગટ પણ એ દ્રવ્યની તોલે આવતું નથી, એમનું દ્રવ્ય મહાન છે એમ કેમ છે? એ પરમ ભાવે છે, દ્રવ્ય છે તે પરમ ભાવે છે, પર્યાય છે તે અપરમ ભાવે છે, ભલે કેવળ જ્ઞાન નહીં હોય તો પણ. ગુરુદેવ શ્રીના પ્રવચનો છે પરમાત્મ પ્રકાશ ઉપર, પરમાત્મ પ્રકાશની ગાથા ઉપર, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશનો ભાગ બીજો, એમાં આ બધા બોલ છે ગુરુદેવના પોતાના શું પ્રવચનો છે, એ પ્રવચનોમાં આ વાત છે. સદ્રશ છે, જેવું દ્રવ્ય છે તેવી જ સિદ્ધ અવસ્થા, દ્રવ્ય સદ્રશ હોવા છતાં દ્રવ પરમ ભાવે છે અને પર્યાય અપરમ ભાવે છે, એવું દ્રવનું મહાત્મા એક સમયની પરિપૂર્ણ શુદ્ધ પર્યાયથી પણ અનંત ગુણ છે. એટલે એમ કહેતા કોઈ વાગે, ભાઈ તારા પેટમાં સિદ્ધપણાની અનંત પર્યાયો પડી છે એવો તો માન છો, એક સિદ્ધ પર્યાય નહીં પણ સાદી અનંત સિદ્ધ પર્યાય પ્રગટશે એવી તારા પેટમાં અનંત સિદ્ધ પર્યાય પડી છે. અને એવી અનંત પર્યાયનો પ્રવાહ થયા છતાં તારું સ્વરૂપ એવું ને એવું અકબંધ રહે છે, કિંચિત માત્ર એની અંદર એક અંશે પણ ફરક પડતો નથી, એવું અક્ષય અને અમેય સ્વરૂપ છે. એટલે કોઈ પણ પર્યાયનો ગમે એટલો મહિમા કરે તો પણ એ અનંતમય ભાગી જાય છે.
બરોબર,
એટલું દ્રવ મહાન છે કે જેને પ્રથમ જ ઉપયોગમાં લેતા ઉપયોગ એક વાર થંભી જાય છે. તમે એક દર્શનમાં શું છે, ઉપયોગ થંભે છે કે આવું મહાન છે, પોતાની મહિમા ભાસી છે. ભાસી છે તો જ્યાં ઉપયોગ આવે છે ત્યાં ઉપયોગ રોકાઈ જાય ક્ષણભર માટે, ખસી શકે નહીં ત્યાંથી, એવું દ્રવ છે. અહીંયા લેશે 600માં કે પોતાને પોતાથી ભાવ ભાસવો જોઈએ ભગવાન કહે છે માટે નહીં. એ ભાવ ભાસવો જોઈએ એટલે શું, એટલે કે હું આવો મહિમાવંત ચૈતન્ય પદાર્થ છું એમ પોતાનો પોતાને ભાવ ભાસવો
જોઈએ,
મહિમાવંત પણ. એ તો અહીંયા કહ્યું ને પર્યાયનું લક્ષ કરે તો એને રાગ થશે, પણ પર્યાયનું લક્ષ કોણ દ્રવ કરે છે અને દ્રવને રાગ થાય છે? પર્યાયનું લક્ષ પર્યાય કરે છે અને પર્યાયમાં જ રાગ થાય છે. હું પણ એમ એવું છે ને કે હું પણ પર્યાયમાં સ્થાપતા એનો ઉકેલ નથી આવતો, પર્યાયમાં હું પણ રાખીને એ વાતનો ઉકેલ નથી આવતો, પણ દ્રવમાં હું પણ એ કેવી રીતે એમ જે આવે એટલે આ ઉકેલ થઈ જાય છે. આ શું કહેવા માંગે છે, સ્વદ્રવ દ્રવ સ્વભાવમાં હું પણ આવ્યું, ભલે પર્યાય દ્વારા આવ્યું પણ એમાં જે અહમ પણ આવ્યું એ પર્યાયના અહમપણાને ઉડાડે છે, પર્યાયના અહમપણાને ઉડાડે છે. બે એક સાથે બે તત્વોમાં અહમપણું રહેતું નથી. જો પર્યાયમાં અહમપણું થાય છે તો સ્વદ્રવમાં રહેતું નથી કે થતું નથી, સ્વદ્રવમાં અહમપણું થાય તો પર્યાયમાં અહમપણું રહેતું નથી. કેમ કે અહમપણું કરનાર જે ભાવ એક જ જગ્યાએ કોઈ એક જગ્યાએ અહમપણું કરે છે, જ્યારે તે પોતાના શાશ્વત પદમાં અહમપણું કરે છે ત્યારે તે સત્યાર્થ ને સમ્યક છે, અને અશાશ્વત એવા ક્ષણિક પદમાં પોતાના ને પોતાના ક્ષણિક પદમાં અહમપણું કરે છે ત્યારે તે મિથ્યા છે. એ અહમપણું થતા જ એનો ઉકેલ છે, બાકી એનો ઉકેલ આપતો નથી. પોતાનું ભાન ભૂલે છે એ વાત જરૂર છે, ભાન ભૂલે છે એ વાત જરૂર છે, મટી જતી નથી કઈ, તે છે જ રહે છે પણ એનું ભાન જરૂર ભૂલે છે, એમાં કોઈ ફેર નથી. કેમ કે એ સ્વરૂપ એવું છે, આત્મ સ્વરૂપ એવું છે, જે આત્મ સ્વરૂપને જોતા જોનાર પોતાનું ભાન ભૂલે એવું એનું સ્વરૂપ છે, એવો મહિમાવંત છે. આવો હું મહિમાવંત એમ દીધું છે ને એની મહિમા એવી છે, ખરેખર એની મહિમા એવી. એ જ સમ્યક છે, રીત કહો કે એ જ સમ્યક છે, બાકી બધું અસમ્યક છે એમ છે. ભલે ને પર્યાય કરે પણ એ કોની કરે છે એ સવાલ છે, કોની કોની મહિમા થાય છે પર્યાયમાં એ સવાલ. એ પ્રમાણનો વિષય છે, પદાર્થ સમજાવવા માટે વાત છે. આ તો એ ઉત્પાદ ધ્રુવ ઉત્તમ માં બે સત છે, એક સત નથી પણ બે સત છે. અંદર અંદર ની વાત છે, થોડું તો બીજા સત ની સાથે ની વાત છે કે એક ઉત્પાદ ધ્રુવ વાળો પદાર્થ બીજા ઉત્પાદ ધ્રુવ વાળા પદાર્થ ની સત્તા થી ભિન્ન છે, બે ની સત્તા ભિન્ન છે.
બરોબર,
ત્યાં એટલો વિષય મર્યાદામાં છે. ત્યાં આ વાત નથી લેવી, અંદર વિકારી દ્રવ્યની સત્તા શાશ્વત છે, એક પર્યાયની સત્તા ક્ષણિક છે, એ વાત ત્યાં, એ વિષય જ નથી ત્યાં. નહીં, હવે પર્યાય અહંપણ કરનાર છે અને પોતાના એ અહંપણ કરે છે. શું કરે છે? પર્યાય પર્યાયમાં પોતામાં અહંપણ કરે છે તે અસમ્યક છે. પર્યાય મુંડાહા પરસમયાહા, પરસમય લીધો, અન્ય નથી લીધો. એ પર્યાય પોતાનું શાશ્વત સ્વરૂપ જે ધ્રુવ સુધા દ્રવ છે, પરમાત્મા છે, એમાં અહંપણ કરે તો એ સમ્યક છે. ત્યાં પરિણામ સમ્યક થાય છે પર્યાયમાં, એ સાચું છે. એમાંથી જ આનંદ ના ફુવારા ફૂટે છે, આનંદ ભર્યો છે. બહાર કાઢી ગુરુદેવ સ્પષ્ટ કરીને બહાર મૂકી એકદમ. પર્યાય અડતી નથી, પછી તારે પર્યાયના લક્ષણો શું કામ છે? કેવો ટોન આવ્યો છે, ધ્વનિ કેવો આવ્યો છે, વચન એવું છે કે જ્યાં પર્યાય તને અડતી નથી, તું ત્રિકાળી ધ્રુવ મેરુ છો, એ પર્યાય તને અડતી નથી, ફરતી પ્રદક્ષિણા ફરે છે, તારે શું કામ છે? એનું તું શું કરવું એની સામે જોવે, એનું લક્ષ કરવા યોગ્ય મસ્તીમાં તો કહી શક્યામાં વાંધો નથી. યથાર્થપણે ધ્રુવમાં અહમ પણ સ્થાપીને દ્રઢ થવા અર્થે વચન વ્યવહાર, કોઈ વચન કહેવામાં કોઈ દોષ નથી, કહેવાનો દોષ, કથનનો દોષ નથી. પરિણમનમાં યથાર્થ પણ હોય તો નિર્દોષ છે ને અયથાર્થ પણ હોય તો ગમે તે કથન કરે તો સદોષ છે. બધા સમજ્યા છે કે કેમ, કેટલાક સમજ્યા છે કે કોણ સમજ્યા છે, કેવું મુશ્કેલ છે. પણ કોઈનું પણ શું કામ છે, કામ તો પોતાનું છે. કોઈ વિરલ જીવ સમજે છે, સંપ્રદાય આખો તો કદી બધો સમજી જાય, એ વસ્તુની સ્થિતિમાં નથી. ચોથા કાળમાં નતો, આજનો તો કોણ. ઋષભદેવ ભગવાનની સાથે 4000 રાજાઓ, એ ક્ષત્રિય રાજાઓ એ દીક્ષા અંગીકાર કરી હતી. ભગવાને જયારે દીક્ષા લીધી, સામાન્ય રીતે તીર્થંકર દીક્ષા લે એટલે એકલા ન લે, એની યારે કેટલાય સુધી પડે, પ્રભાવ હોય છે, યોગ હોય છે. ઋષભદેવ ભગવાનની સાથે 4000 રાજાઓએ દીક્ષા લીધી. હવે એ વખતે આહાર દાનની વિધિ કોઈ જાણે નહીં, જે ભગવાનની શક્તિ હતી એ તો સમ્યક દર્શન સહિત જન્મ્યા હતા. એ તો સાધક અવસ્થા લઈને તો જન્મ્યા, વિશેષ સાધક પણ પ્રગટતા મુનિ દશા થઈ. બીજા તો સમ્યક દ્રષ્ટિ હતા નહીં કોઈ, મિથ્યા દ્રષ્ટિ હતા ને દીક્ષા લીધી હતી. એ છોડી છોડીને ભાવ કપડાં પહેરી લીધા બધા, તો કઈ ક્યાંથી? ભગવાન આહાર લે તો આહાર લે ને, ભગવાન તો 6 મહિને આહારનો વિકલ્પ ઉઠે ને જાય નગરમાં તો જોવે કે અહીંયા તો કાંઈ કોઈને કાંઈ ખબર નથી, એટલે વિકલ્પ શાંત થઈ જાય એમનો. આર તો ધ્યાન ન થાય પણ વિકલ્પ શાંત થઈ જાય છે. અત્યારે શેના આધારે ટકે? અંદર તો આમને આનંદ ના આધારે ટકવાનું હતું, આનંદ આવતો હતો. આ બધા ટકે કેવી રીતે? કપડા પહેરી એવું. એ ધર્મનો કાળ હતો જે દિવસે, ધોધ માર ધર્મ ચાલતો હતો, તે બી બધા નતા પામતો હતો. આજનો તો પ્રશ્ન છે, કોઈ કાળે બનતો નથી. ભગવાન આત્મા અંદર પરિપૂર્ણ છે, તેને સ્પર્શને એમ કે પર્યાય નું તારે શું કામ છે? અંદર પરિપૂર્ણ તું પોતે બિરાજમાન છો, એને જો ને એને સ્પર્શને એમાં હું પણ કરને નથી કરતો એટલે એમ કહેવામાં આવે છે. એ સ્પર્શના રીતે પર્યાય પણ દ્રવ્યમાં નથી. સ્પર્શને એમ કહ્યું તો સ્પર્શે છે પર્યાય છે, કાર્ય તો પર્યાયમાં થાય છે, પણ એ પણ દ્રવ્યમાં એ ધ્યેયમાં ધ્યાન નથી ને ધ્યાનમાં ધ્યેય નથી. પોતે ધ્યેય સ્વરૂપે છે ને ધ્યાન સ્વરૂપે કેમ કે ધ્યેય વિનશ્વર છે ને ધ્યાન વિનશ્વર છે. પોતાનો નાશ થાય એવું પોતાપણું શું કામનું? એવું તો પોતાપણું પોતાને કામમાં આવતું. જૈન દર્શન વિતરાગ માર્ગ બહુ ઝીણો અને સૂક્ષ્મ છે, આમ છે. જૈન દર્શન વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે, અંદરમાં ઉતરવાનો અને આ રીતે પર્યાયમાંથી પણ અહંપણું છોડવાનો માર્ગ ઉપાય પરિણમન ઘણું સૂક્ષ્મ છે. એની વિધિ ઘણી સૂક્ષ્મ છે, માર્ગની વિધિ અત્યંત સૂક્ષ્મ છે. તત્વનું તત્વ કહ્યું છે ને અમૃતચંદ્ર આચાર્ય દેવે, એને આત્મન તત્વ તત્વનું તત્વ કહ્યું છે. બહુ સૂક્ષ્મ છે. દિગંબર દર્શનમાં જ આ વાત છે. આવી વાત દિગંબર સાહિત્ય સિવાય બીજા સાહિત્યમાં પણ નથી. બીજા જે જૈનના સાહિત્ય કહેવાય છે એમાં પણ આ હદે આટલી હદે આ વાત વિચારવામાં આવી નથી. એનું કારણ એ તો ત્યાં સુધી પહોંચે ત્યારે થાય. આ તો અનુભવનો વિષય છે. અનુભવમાં પહોંચે ત્યારે ખબર પડે કે અનુભવ થયો એમાં દ્રવ્યમાં અહમ પણ કેવી રીતે થયું, અને અનુભવની પર્યાયમાં પણ અહમ પણ કેવી રીતે ન રહ્યું. ધ્યાન થયું તેમાં ધ્યાનમાં અહમ પણ ન રહ્યું, ધ્યેયમાં અહમ પણ થયું, એ તો ધ્યાન થાય ત્યારે ખબર પડે, બાકી કેમ ખબર પડે? એ વિષય કોઈ સ્થાપી શક્યા નથી. ના, એ આમ તો વેદાંતનો પ્રસિદ્ધ શબ્દ છે ને એટલે એવી રીતે લઈ લઈશ, પણ અનુભૂતિ શબ્દ છે આપણામાં. અનુભૂતિ તો સમયસારમાં તો અનેક જગ્યાએ અનુભૂતિ શબ્દ વાપર્યો છે. હા હા, એ તો બહુ ફેર છે, પણ મૂળ સિદ્ધાંતમાં તો પાયાનો ઘણો ફેર છે. પણ એકમાંથી જુદા પડેલા છે એટલે કેટલીક કેટલીક વાતો કે ધારણામાં રહી ગઈ, સારી લાગી એમને એમ રાખી છે. મૂળ વિષય છે ત્યાંથી હાથમાં આવે એમનું. દિગંબર દર્શનમાં આ વાત છે, આવી વાત બીજે ક્યાંય નથી એમ કેમ છે. આ રીતે જ્યાંથી સત્ય છે ત્યાંથી સત્ય અંગીકાર કરવો એમ કેમ છે.
જય હો સનાતન દિગંબર જય ધારમણો જય હો.